તારીખ 15/9/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 440, 441 અને 442 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 169 તારીખ 15/9/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 440, 441 અને 442 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 169
ભેદ બુદ્ધિ છે એક એક પડખે કો જાન લે જાતે હૈ તો અખંડ વસ્તુ જાન લે છે ભરે જાતી હૈ એક ટુકડો એક વચન માં તો પણ આવાજ નહીં હોતી છે ભેદ બુદ્ધિ ભેદ બુદ્ધિ એટલે ભેદ નો અભિનય જેમાં અભેદ નો અભિપ્રાય જીવને અનાદિથી ભેદવાસી બુદ્ધિ છે અનાદિ ભેદવાસી બુદ્ધિ છે મનુષ્ય જે પણ શાસ્ત્ર સ્વાધ્યાય કરે ત્યારે ભેદ પ્રધાનતા વખતે આવે અને જેને અભેદનું લક્ષ્ય ન હોય એ ઘણા શાસ્ત્રમાં કે ઘણો શાસ્ત્ર અભ્યાસ કરે તે ઘણા ભેદનું જ્ઞાન થાય એને તો વિધવિધ અનેક ભેદ પ્રભેદોનું જ્ઞાન છે અને ભેદવાસી બુદ્ધિ તો અનાદિની છે એટલે ઘણા શાસ્ત્રો વાંચતા જે અવગુણથી બચવું જોઈએ ભેદવાસી બુદ્ધિ છોડવી જોઈએ એના બદલે ઘણા પડખાથી જાણવા જતા કુતુલ વૃત્તિ છે જીવની ઘણું જાણવું નહીં જાતનું લોક પણ છે દરેક જીવને શાસ્ત્રમાંથી પણ ઘણું જાણવાનું મળે તો સારો અનેક પ્રકારે જાણવાનું અનેક ન્યાયો એટલે અખંડ વસ્તુ છે એક બાજુ પડી રહી છે અને બીજી ભેદને વેદ પ્રધાનતાને દ્રઢ કરી લઈએ છીએ મુખ્ય કરી લઈએ છીએ વધારે દ્રઢ કરી લઈએ છીએ એ તો સામાન્ય મનુષ્યને તત્વનો અભ્યાસ કરતા પણ આપણે વાંચનમાં જઈને વાત કરીએ જે વાંચનકાર છે પંડિત વિદ્વાન છે એને બહુ જ કેમ કે એ તો અનેક શાસ્ત્રો વાંચવાના એટલું જ નહીં એને તો એ શાસ્ત્રો વાંચીનું પ્રતિપાદન કરવાનું હવે એને પોતાને જો અભેદનું લક્ષ્ય ન હોય તો વેદ પ્રધાનતાથી અનેક પડખા વાત કરશે પ્રતિપાદન કરશે આપશે બીજાને પણ એમ લખે બહુ ઘણી ઘણી વાતો જાણે છે ઘણું વાંચ્યું છે ઘણું વિચાર્યું છે ઘણું સાંભળ્યું છે ઘણું કહી શકે છે પણ ભેદ પ્રધાનતા અનાદિની દ્રઢ થાય છે અને અભેદથી દૂર દેવાય છે એનું શું એ વસ્તુ આખી રહી જાય છે એટલું કે એનાથી દૂર રહી જાય જો જી અભેદના લક્ષ્ય શાસ્ત્ર અધ્યયન ન કરે તો ભેદવાસી બુદ્ધિથી ભેદ પ્રધાનતા દ્રઢ થઈ જાય અને અભેદથી દૂર થયો થતો જાય જેમ જેમ શાસ્ત્ર વધારે માટે જેમ જેમ વધારે પડખા જાણે એમાં જો વ્યવસ્થિત વિચાર કરીએ તો કે કેટલાક જીવો તો ઉદ્દેશ પોતાના ઘણા પડખા જાણ વાંચે છે વિચારે છે જાણે છે પાત્રતા મનુષ્યજી વૈરા વૃક્ષમ ઉદ્દેશ બોધ છે એ બધી પર્યાય અસર બોધ છે ઉદ્દેશ બોધ તો ત્રિકાળીને તો બોધ દેવાની જરૂર નથી જે બોધ છે તો પર્યાય નથી તો પડખા અને પર્યાય બુદ્ધિ વેદનું જ્ઞાન અને પર્યાય બુદ્ધિ આ તો બે મોકલા પણ નથી થાય ને જેવું થઈ ગયું એક પ્રવાહ ભેદ પ્રધાનતાનો બીજો પ્રવાહ ઉદ્દેશ બોધ નો હોય એની અંદર પર્યાય પ્રધાનતા નો ગાડું રાંધું બે જોડી થઈ સિદ્ધાંત બોલવા છે એમાં પણ સિદ્ધાંત ના અનેક ભેદ ગૃહાનુભવની વસ્તુ સ્વરૂપના પણ એની અંદર ગૃહનું પર્યાયના પણ અનેક ભેદ પ્રભેદોનો અનુષ્ઠ આવે ત્યાં પણ ભેદ પ્રભેદ ચાલે છે સિદ્ધાંત બોધ ગમે તે એક એક પડખે છે, પડખાનું જ્ઞાન લંબાઈ છે અને અભેદનું લક્ષ્ય નથી એમાં. તો પોતે નજીક જવાને બદલે, અભેદ અખંડ સ્વરૂપથી નજીક જવાને બદલે દૂર જાય છે, અને જેમ જેમ દૂર જાય છે એમ એને જોખમ વધતું જાય છે. એક વાત લખી છે એમાં ખૂબ ઊંડાણ છે, એક જ વચન છે. એટલા માટે સબસ્ક્રિપ્શન કે છે તું આ શાસ્ત્ર વાંચે, હમણાં આની વાત છે, એનું કારણ આ છે. ક્યારે કોના પરિણામમાં કઈ દવાની કેટલી માત્રામાં જરૂર છે, પછી એ દવા ક્યારે ડિસ્કનેક્ટ કરવાની છે, પછી કઈ બીજી શરૂ કરવાની છે, એને કેમ ખબર પડે. એટલે એ વિશે આવી કેવી કેટલીય વાતો છે. આ રીતે એક વાત કરીશ ને, આવી તો કેટલીય વાતો છે, કેમ ખબર પડે કે ક્યાં કેવી રીતે નુકસાન થયું છે. એનો એક રસ્તો કાઢ્યા હતા, અનેક ભાવોના અથડામણ પછી એમને કઈ થોડા આચર્યા નથી. તો હમણાં બહુ આચર્યા છે, બહુ મહેનત કરી, બહુ પરિશ્રમ કર્યો છે, અને એમાંથી આ એક સરવાળો એમને કાઢ્યો છે. બધી વાતોનો સરવાળો મળ્યો કે મુમુક્ષુજીને સત્પુરુષના ચરણમાં રહ્યા સિવાય, એના આજ્ઞાંતિક રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નહીં. પરિચિત રહેવાય છે, કોઈ એક જીવ થી પરિચિત ન રહેવાય, બીજા બધા જીવ થી નથી. એક ઘરમાં રહેતા હોય તો પરિચિત ન રહી શકે. નાનીના પુત્ર નું કલ્યાણ કરવું હોય ને તો એના સેકન્ડ સેકન્ડ ના પરિણામ થી થોડું પરિચિત રહેવાય છે. શું હવે જરા કરવું શું, તું નિર્ણય કરી લે કે મારે આગળ આગળ નથી જવાનું. ઓટોમેટિક તારા પરિણામો ની મર્યાદા પણ જાય છે, અમુક સીમાની બહાર જ તું નહીં ગયો, નહીતર કઈ મર્યાદા નહીં રહી, કોઈ મર્યાદા નહીં રહી, એવી પરિસ્થિતિ ઉભી થાય. મેં વાત કાઢી પણ મારો લોકો આમ કહે છે, મારે તો ભક્તિ છે ગોપાલજી ઉપરથી, પણ લોકો આમ કહે છે એમ વાત આગળ કરવામાં પોતાનો અભિપ્રાય ભૂલ્યા વગર બધાને ખબર છે. તમે શું કરવા વાત આગળ કરો છો, કારણ કે તમારો પણ કઈ નથી. બહુ કુટુંબ વિષય છે, એવું ચાલે એવું નથી.
બોલવામાં પોતાનો અભિપ્રાય આવ્યા વિના રહે જ નહીં, બીજાની વાત કહેવા જાય પરંતુ પોતાનો રસ સાથે આવી જાય. બીજો આમ કહે છે પણ એ પોતે આપણે હમણાં જ વંચાઈ ગયું. 422 નો બોલ
જો આ બીજા નામે કોઈ વાત કરે છે પણ એમાં એનો પ્રશ્ન એવો કરી
ભલે
સુભાગમલના નામે પ્રશ્ન લખ્યો, પ્રશ્ન એનો થશે. એને કેમ સમાધાન કર્યું નથી, આ પણ બહુ બહુ જ તત્વ અભ્યાસ કરનારા જીવોને માટે એક બહુ જ સારો માર્ગદર્શન આવી ગયો. ગમે એ પડખાનું જ્ઞાન આવે, અખંડની મુખ્યતા બધી વખતે રહેવી જોઈએ, નહીંતર ભેદમાં તનાય દેશ. અને બાહ્ય દ્રષ્ટિથી ભેદનો મહિમા લોકોને ભાસશે, પોતાને પણ ભાસશે, બીજાને પણ ભાસશે. આક્ષેપથી દૂર જવાની વાત. સૂક્ષ્મ ધ્યાન પહોંચ્યું, સૂક્ષ્મ જે અપરાધ થાય અથવા સૂક્ષ્મ દોષ થાય અને છતાં ગંભીર છે, સૂક્ષ્મ છે એટલે નાનો નથી, દોષ મોટો છે પણ ખબર ન પડે એવી રીતે મોટો દોષ થાય છે એવી વાત.
વેદનું જાણવાનું પણ અભેદને જાણવાનું જ છે, પ્રયોજન તો આ છે.
વેદને જાણવા માટે વેદને
જાણવા, વેદને જાણવાનું
અથવા કોઈ સંજોગોમાં પણ વેદને હું જાણવું કે વેદનો આધાર લેવામાં અભેદ પ્રત્યે જવાનું લક્ષ્ય હોય તો જ વ્યાજબી છે,
તો જ સાચું હોય,
તો યથાર્થ છે.
બરોબર,
તો અભેદથી દૂર થઈ જવાશે, તાત્કાલિક કશાય નહીં થશે પણ અભેદથી દૂર થઈ જવાશે. શાસ્ત્રના ન્યાય છે, શાસ્ત્રના પરખા છે, એ તો આમ તો કશાય નહીં, તો તેને બંધ કરે છે પણ પ્રયોજન માત્ર કશાય બંધતાનું નથી. આપણા કશાય તો મન થઈ જશે અને એમ લાગશે પણ સારું, બધું આ બધું વાંચવાથી આપણા પરિણામ સારા આવીએ છીએ. એના તો સારા આવીએ છીએ, વાંચીએ છીએ ને, શાસ્ત્ર ઘણા વાંચીએ છીએ, આપણે ઘણી વાર વાંચીએ છીએ, જાજો સમય વાંચીએ છીએ, મારે પરિણામ તો સારા આવીએ છે એ કશાય મનતાનું પ્રયોજન ત્યાં થઈ જાય છે, ભેદ બુદ્ધિ દ્રઢ થઈ જાય છે. આવું બધા બને છે, સરવાળે અખંડ ભેદ તત્વથી દૂર જવાય છે. એટલે વિચારમાં પણ જેમ પૂર્ણતાનું લક્ષ્ય છે એમ અભિપ્રાય એવો જોઈએ કે મારે ભેદમાં અવલંબન લેવું છે અને અભેદનું જ્ઞાન કરવું છે અને ભેદના જેટલા પણ પડકાર આવે એનો ઉપયોગ એટલા માટે કરવો છે જેથી અભેદનું જ્ઞાન ને અવલંબન મને થાય, એવા અભિપ્રાય પૂર્વક દોષપાધ્યાય કરવામાં આવે તો બચી શકે. અને એ અભિપ્રાય હોય તો વાંધો ન આવે, ખાલી સ્મરણનો વિષય થાય તો વિસ્મરણ થઈ જશે અને પછી જૂના અર્જુની ઢાંચામાં પરિણામ ની ગાડી ચાલતી રહે છે. સ્મરણ વિસ્મરણ પણ થવાનો પ્રશ્ન નથી, અહીંયા અભિપ્રાય નો પ્રશ્ન છે. અભિપ્રાયમાં સ્મરણ ન કરવું પડે, અભિપ્રાય વિરુદ્ધ થાય તો પણ લાઈટ થાય અંદર, કામ નહીં અભિપ્રાય ઘડાવો, અભિપ્રાય ન ઘડાય મુશ્કેલી. સ્મરણમાં તો વિસ્મરણ થઈ જ જશે, એ કઈ એ કોન્સ્ટન્ટ વસ્તુ નથી, અભિપ્રાયની જેમ ઉભી જ રહીએ. बाहर में जाता है तो अपने अनुभव में अंतराल आता है, उपयोग बाहर में जाता है तो अपने निर्विकल्प अनुभव में
अंतराल आता है,
कई प्रकार निर्विकल्प नहीं परिणति की बात नहीं चले गई, उपयोग बाहर जाए तो परिणति ने अंतराय न आ सके, મજબૂત હોય છે કઈ ના લાગી શકે, કારણ કે રસ બહાર ઉપયોગ જાય તો એટલા રસ્તે જવા જ નથી, પરિણતિ પરિણતિમાં શક્તિ છે. પણ જે શુદ્ધ ઉપયોગ છે એ ઉપયોગ બહારમાં જાય તો વિકલ્પની ઉત્પત્તિ થઈ જાય, એ નિર્વિકલ્પમાં અંતરાય ઉત્પન્ન કરે છે અને જ્ઞાનની આરાધના કરે છે, એમાં એનો અભિપ્રાય તો શુદ્ધોપયોગમાં રહેવાનો જ છે, શુદ્ધોપયોગથી બહાર નીકળવાનો એનો અભિપ્રાય નથી. એટલે એનો અભિપ્રાય અનુસાર પુરુષાર્થ છે, એ પુરુષાર્થ એનો ચાલુ છે. તો એમાં એને એમ લાગે છે કે આ ઉપયોગ જે બહારમાં જાય છે એમાં તો મને અંતરાય કરે છે, મારા નિર્વિકલ્પ અનુભવમાં અંતરાય. પછી ચાહે શાસ્ત્ર જ્ઞાન નો હોય તો પણ વિકલ્પ માત્ર અંતરાય છે, એક જ ચીજ એવી છે કે એને જોવાની બે દ્રષ્ટિ છે, આત્મા આત્મ સ્વરૂપનો વિકલ્પ નિર્વિકલ્પ દશા પહેલા ચાલતો હોય છે. બીજા વિકલ્પમાં શું કોઈ નિર્વિકલ્પમાં આવે એવું શકાય બને. જેને સ્વરૂપનો વિકલ્પ ચાલતો હોય એ મટીને નિર્વિકલ્પ થાય. વેપાર ધંધામાં તો કોઈ બીજો વ્યવહાર નિર્ણયનો વિકલ્પ ચાલતો હોય તો પણ આત્મ સ્વરૂપનો નિશ્ચય સ્વરૂપનો અનુભવ ન થાય. નિશ્ચય સ્વરૂપનો વિકલ્પ પછી જ નિશ્ચય સ્વરૂપનો નિર્વિકલ્પ અનુભવ છે. તો જે બીજા વિકલ્પો છે એ વિકલ્પોની અપેક્ષાએ આ નિશ્ચય સ્વરૂપનો વિકલ્પ હોવો જરૂરી છે. એ નીચે સુધી હતો નહીતર તો અનુભવ થવાના વ્યવસ્થા, પણ ઉપરથી જોવો તો એ જ અંતરાય છે. વિકલ્પ જ અંતરાય છે. જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ નહીં થાય. વિકલ્પ લક્ષ્ય પછી જ નિર્વિકલ્પ અનુભવ, માટે ત્યાં વિકલ્પ અંતરાય છે. વિકલ્પ ને બે દ્રષ્ટિએ જોવાનો પ્રકાર છે. પદ્ધતિ લેતા હતા કે સ્વરૂપનું ચિંતન વિકલ્પ આદિ વ્યવહારે સ્વરૂપાનુભવમાં અનુકૂળ છે. વ્યવહાર એટલે પૂર્વ પર્યાય છે, માટે વ્યવહાર કર્યો કે વ્યવહારે અનુકૂળ છે, પણ નિશ્ચય
પ્રતિકૂળ.
નિશ્ચય પ્રતિકૂળ છે. વ્યવહાર એટલે અનુકૂળ, નિશ્ચય પ્રતિકૂળ. વ્યવહાર એ સાધન કે નિશ્ચય
બાધક.
જેટલા જેટલા વ્યવહાર સાધન કહેવામાં આવ્યા છે એને એક જગ્યાએ લીધું છે. જેટલા જેટલા વ્યવહાર સાધન કહેવામાં આવ્યા છે બધા નિશ્ચયથી બાધક સમજવાનું. दृष्टि का दृष्टि वस्तु का आलंबन क्या लेती है, दृष्टि ने स्वरूप बताई थी. आम तो दृष्टि परिणाम इतनी सूक्ष्म है कि संकेत मात्र जैसे कही सकता है, बाकी वचन अगोचर है. दृष्टि एवं जो दृष्टि है સ્વરૂપનું અવલંબન લે છે એને વચનમાં કહેવું એ શક્ય નથી. ચિંતા ધ્યેયકાર તો ત્યાં સુધી કહે છે કે સ્વરૂપને નિવાણી પણ એને ન કહી શકાય. વક્તો ન સ્ત્રોતો ન અધિકારી ત્વા કોઈ કહેવા સાંભળવા માટે અધિકારી નથી. કોઈ અસર્વ જ્ઞાન કેટલું સૂક્ષ્મ સ્વરૂપ છે એ કઠિન છે. વક્તવ્ય છે સંકેત માત્ર, વક્તવ્ય છે નહીં કરતા નામ જ ન હોય. જે મન ગુણોના નામ નથી એ સર્વથા વચન અગોચર છે. જે ગુણોના નામ નથી તે સર્વથા વચન અગોચર છે, પણ જેના નામ છે અને જેને અસ્થિના અસ્થિથી સંકેત માત્ર પણ બતાવી શકાય છે, દર્શાવી શકાય છે વચનથી, તે કઠિન છે. અલ્પ માત્રામાં વચન અગોચર જાણવા, પણ એનો બહુભાગ વચન અગોચર હોવાથી એને મુખ્યપણે વચન અગોચર કહેવામાં આવે. તો એ સમ્યક દર્શન તો કે વચન અગોચર છે એમ કહેવાય. સમ્યક દર્શન નામ એટલું આવ્યું ને એટલું તો વચન ગોચર થયું ને, એ નામ માત્ર સંકેત માત્ર જેને કહી શકાય. અહીંયા બહુ જ શાસ્ત્રોમાં જોવા ન મળે એવી પદ્ધતિથી દ્રષ્ટિનું સ્વરૂપ એમણે વચન ગોચર કર્યું છે. શાસ્ત્રમાંથી વાત નહીં કાઢી શકો એવી રીતે. દ્રષ્ટિ વસ્તુ કા અવલંબન ક્યા લેતી હૈ, અવલંબન લે છે એ શું ભણી? તો સમૂચી વસ્તુ કો ગ્રાસ કર જાતી હૈ. ગુજરાતી ભાષામાં એને એમ આપણે કહી શકાય કે દ્રષ્ટિ તો આખે આખી વસ્તુનો હોય કરી જાય છે. દ્રષ્ટિ ખાલી દ્રવ્ય સામાન્યનો અવલંબન લે છે અને આખી વસ્તુ આખે આખું કોયો કરી જાય છે. વસ્તુનો કોયો કરી જાય છે, વસ્તુ બહુ માન મૂકી છે તો કે દ્રષ્ટિ તો કે એને કોયો કરી જાય એવી જરૂરી છે એમ લેવું છે. ગ્રાસ એટલે કોયો અને સમૂચી એટલે આખે આખે દ્રષ્ટિનો પાવર બતાવે કેટલી કેવી સામર્થ્ય. પૂરી થી પૂરી વસ્તુ મેં વ્યાપ્ત હો જાતી હૈ અને આખા આખા પ્રદેશ પ્રદેશમાં પરિણામ પ્રકારનો થઈ જાય છે, વ્યાપ્ત થઈ જાય છે, માલિક બની જતી હૈ, ઘણી થઈ જાય છે, આખા પદાર્થની દ્રષ્ટિ ઘણી થઈ જાય છે, કબજો કરી લે છે. આવશે ને એક જગ્યાએ એ દ્રષ્ટિએ તો વસ્તુમાં કબજો કરી લીધો છે, દ્રષ્ટિના કબજામાં જાણે આખો હાથમાં આવી ગયો. તો માલિક બની જતી હૈ, લેકિન માલિક કહેને મેં ભી ભેદ આ જાતા હૈ, વસ્તુ ને વસ્તુ નો માલિક થઈ ગયો, દ્રષ્ટિ માલિક, દ્રષ્ટિ એનો માલિક જે માને એનું ધન, ધન અને માલિક જુદા હોય ને, તો ધન છે એ આત્મ પદાર્થ ના ગુણો બધા ગુણ નિધાન એનું ધન નિધિ છે, અને દ્રષ્ટિ એની માલિક, તો એટલો ભેદ નથી એના તો દ્રષ્ટિ માતા માલિક કહેને મેં ભી ભેદ આ જાતા હૈ. દ્રષ્ટિ સ્વયં હિ ઉસ વસ્તુ રૂપ હૈ, વસ્તુ ને દ્રષ્ટિમાં કઈ ફેર નથી, દ્રષ્ટિ ને વસ્તુ તો જુદા નતા હોય, સમ્યક દ્રષ્ટિ એટલે આત્મ વસ્તુ, એનો વિષય એ જ દ્રષ્ટિ ને આત્મ સ્વરૂપ એ જ દ્રષ્ટિ, બીજું કાંઈ નથી, એનું નામ દ્રષ્ટિ નું કરણ નામ છે, આનું નામ સમ્યક દર્શન છે. કેટલું ખેંચ્યું છે જુઓ, પોતાના પરિણામ માંથી કેટલું ખેંચીને બહાર મૂક્યું છે. અમારો અનુભવ એમ કહે છે કે જે દ્રષ્ટિ આત્મામય થઈ, તો પછી જે વસ્તુ છે એ રૂપ દ્રષ્ટિ છે, દ્રષ્ટિમાં વસ્તુના સ્વરૂપમાં શું અંતર કાંઈ નથી ને, જે અંતર ભેદ જોવા જઈએ તો જણાતો નથી, એમ કે છે એ ભેદ જોવા જઈએ તો અમને દેખાતો નથી ને જણાતો નથી, જેવું આત્મ સ્વરૂપ છે એવું જ સદૃશ આત્મ દર્શન છે, અને દર્શન કાળે એ વસ્તુ ને દર્શન વચ્ચેનો ભેદ નથી રહેતો. આનું દર્શન કરનાર આ મને એનું દ્રશ્ય એમ નથી રહેતો, એવા પરિણામ અમને આવ્યા. તમને દ્રષ્ટિ અથવા તમને દર્શન કહેવાના હું કઈ કહીશ.
વસ્તુ એટલી મહાન દ્રષ્ટિને કોઈ ઉતરી જાય
એની માનતા કે પૂછ્યું તું,
એની માનતા કેટલી
ગુરુદેવ કોઈ પૂછ્યું છે, આપ કહો છો કે શું જ્ઞાન અલ્પજ્ઞ પર્યાય છે, કેવો જ્ઞાન જેવી કઈ પૂર્ણ પર્યાય નથી, જ્ઞાન અલ્પજ્ઞ પર્યાય છે તો કેવળ જ્ઞાન છે અનંત ગુણ સમૃદ્ધ, કેવળ જ્ઞાન જ્ઞાન સર્વજ્ઞ ગુણ સર્વજ્ઞ શક્તિ અનંત સમૃદ્ધ, અને એવા એવા તો અનંત ગુણ છે. બીજું આ સ્મૃત જ્ઞાન છે એને જે સૂજ્ઞાન એને આવડા મોટા પદાર્થને પચાવી જતું હોય, એમાં સમાઈ જતું હોય, આ દ્રવ્ય સ્મૃત જ્ઞાનમાં આવી જતું હોય, તો વસ્તુ મોટી કે સ્મૃત જ્ઞાન મોટું છે, ભાવસ્મૃત જ્ઞાનને એટલે તો વંદન કરીએ છીએ, એવા ભાવસ્મૃત જ્ઞાનને તો એટલે વંદન કરીએ છીએ કે આવા પરમાત્મા પદાર્થને અંદર રહી લઈએ છીએ. એ સિવાય પછી એનો વિષય છે પરમાત્મા જ્ઞાન, એની કાંઈ એમાં વિશિષ્ટ કેપેસિટી નથી, એથી વધારે કેપેસિટી પણ છે, જ્ઞાન પણ એટલું નામ
છે.
એમાં એ દ્રષ્ટિ સ્વયંભી વસ્તુ રૂપ હૈ એમ 15મી ગાથામાં સમયસારમાં એમ કીધું કે સ્મૃત જ્ઞાન જ આત્મા છે, કે ભાવસ્વૃત જ્ઞાન ને આત્મા છે, સુધાને જે દ્રષ્ટિને આત્મા કીધો ત્યાં ભાવસ્વૃત જ્ઞાન ને આત્મા કીધો. સ્મૃત જ્ઞાન સ્ય સ્વયં આત્મત્વા આખો ટુકડો પડ્યો છે, કારણ કે સ્મૃત જ્ઞાન પોતે આત્મા જ છે, જે ભાવ સ્મૃતિ જ્ઞાનમાં શુદ્ધાત્માનો અનુભવ થાય તે પોતે જ આત્મા છે. વિદ્વાન શું કે વેદ પ્રધાન દ્રષ્ટિ વાળો આપણે ચાલી ગઈ એટલે હવે ચાલુ કરશે. વિજ્ઞાન તો પાંચ જ્ઞાનમાંથી એક જ્ઞાનની પર્યાય છે. જ્ઞાનના જે પાંચ ભેદ મતેશ્વરનો પ્રયોગ કેવળ એમાંનો એક ભેદ, એનો એક ભેદ તે શ્રુત જ્ઞાનની પર્યાય છે. આખા શ્રુત જ્ઞાન પ્રમાણ એનો એક પર્યાય છે, એક ભેદ છે. તમે એને આત્મા કહો છો તો કે હા, અહીંયા તારા દ્રવ્યાનું યોગનું પ્રકરણ ચાલતું
નથી,
સિદ્ધાંતો થી પર છે. એવું અધ્યાત્મ લેવલ જ જુદો છે.
વિષ્ણુ બોલ લાગુ કરાય અલિંગ ગ્રહણ નો. અલિંગ ગ્રહણ નો વિષ્ણુ બોલ
પ્રત્યે જ્ઞાન નું કારણ એવું જે અર્થાવો તેનાથી મેં આવી ગઈ તેવી શુદ્ધ પર્યાય છે.
આત્મા
તે સમય દર્શન છે, તે સમય જ્ઞાન છે, તે જ આત્મખ્યાતિ એટલે સમય ચારિત્ર છે. સાક્ષાત ચારિત્ર શબ્દ છે ને, આત્મખ્યાતિમાં ચારિત્ર પ્રસિદ્ધિ ચારિત્ર નથી. તે આત્મા ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર પરમાત્મા, પહેલો શબ્દ પરમાત્મા લીધો છે એને પરમાત્મા કીધો છે. હવે વંદન કરવા આ આપણે લીધો છે, આધાર લીધો છે અત્યંત વિકલ્પ રહીત થઈને જ્યાં નિર્વિકલ્પ થયો ત્યાં અખંડ પ્રતિભાષણ લાગુ પડે છે. 320માં અખંડ પ્રતિભાષણ લીધો છે, પ્રત્યક્ષ પ્રતિભાષણ છે. અખંડ પ્રત્યક્ષ પ્રતિભાષણ બે શબ્દ પ્રત્યક્ષ નિશ્ચય લીધો. અખંડ પ્રતિભાષમય અનંત વિજ્ઞાન ધન પરમાત્મા રૂપ સમય સાર ને જયારે અનુભવે છે તે વખતે સમયસારના દેખાય છે અને જણાય છે. તેથી જ સમયસાર છે તે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. તે આત્માને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. આત્માને સમયસાર ને અનુભવે છે માટે અનુભવનાર પોતે જ જ્ઞાન સમયસાર છે, તે સમ્યક દર્શન છે અને તે જ સમ્યક જ્ઞાન છે.
ત્રણખલાની આગી અગન અગ્નિ
અગ્નિ ત્રણખલાની અગ્નિ અને પઠ્ઠી ની અગ્નિ
કેટલી શક્તિ છે. તિખારા નાનો દેખાય છે, વ્યક્તિ નાની છે, એની શક્તિ નાની.
અગ્નિમાં તો કઈ ફેર
નથી, શક્તિ શક્તિ અપેક્ષા એ કોઈ છે નથી. અગ્નિ નું સ્વરૂપ દેહમાં સરખું છે સામર્થ્ય રૂપે. એમ પર્યાયમાં તો વ્યક્તિને નહીં જોતા શક્તિને જોવી, કેમ કે પર્યાયમાં શક્તિનું રૂપ પ્રગટ થાય છે, માટે ત્યાંથી શક્તિ હાથમાં આવે છે. એટલે લક્ષણ માંથી લક્ષ કરાયું છે જ્ઞાન માર્ગી, એટલે કારણ છે લક્ષણ. દ્રષ્ટિનો વિષય બહુ જોરદાર મોટો છે. દ્રષ્ટિ કઈ વસ્તુનો અવલંબન લીધી હોય ત્યાં કારણ કરતો શ્રદ્ધાનો મૂળ સ્વભાવ આશ્રય કરવાનો છે. આશ્રય તો જ્ઞાન પણ કરે છે, આશ્રય ચારિત્ર પણ કરે છે, આશ્રય પુરુષાર્થ પણ કરે છે, પણ મુખ્ય ગુણ શ્રદ્ધાનો છે. એટલી અગિયાર નિરાકરણ લીધી છે કે ભૂયથમ અસીદો સમાધિથી હવે દીજીઓ આશ્રય કરવાનો વાત, સમય કૃષ્ણની વાત આવે ત્યારે આશ્રયની લીધી વાત. અનુભવમાં આશ્રય શબ્દ નથી લેતા, વેદે છે, અનુભવે છે, જાણે છે, એ આશ્રયની વાત લીધી. તાર્થને આશ્રય કરનાર જે છે, શ્રદ્ધાનો મૂળ ધર્મ આશ્રય કરવાનો છે, મુખ્ય ધર્મ.
નાનો
પડે છે દ્રષ્ટિ અવલંબન લે છે એમ કયો છો? સત્તા કે એમ ચાલીએ છીએ સ્વરૂપ નો આશર લઈને પ્રખ્યા છે, એટલી અવલંબન જ લે છે કઈ. અરે એ તો ગળી જાય છે, ગળી અને આખા ના આખા આત્માને ગળી જવાનું કામ છે. અવલંબન લે છે શું આશરો? એ તો ગળી જાય છે, એનું પ્રસરી જાય છે, માલિક થઈ જાય છે, માલિક પણ થઈ જાય છે. એ દ્રષ્ટિ એ રૂપ થઈ ગઈ છે. કલાક બે કલાક કરતા ઘણું આવી જાય છે, ઘરે આવીને મગજ વાળા યાદ કરી 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 પરિપત્ર કાઢી અવલંબન લેનાર અને અવલંબન દેનાર એમ બે છે, એ પોસાતું નથી. માલિક અને માલિક જેને જેનું સ્વામિત્વ જેના ઉપર છે એ વસ્તુ બે થઈ ગયા ને, એ નથી પૂછતા.
ધ્યાન જાતા ધ્યેયનો ભેદ નહીં, એવું લેવું.
જ્ઞાન જાતા ધ્યેય ધ્યાન જાતા ધ્યેય નથી. અનુભવ કાળ દ્રષ્ટિમાં પણ નથી રહેતો, અનુભવ કાળે જ્ઞાનમાં પણ નથી રહેતો, ધ્યાન કાળે ધ્યાનમાં પણ નથી રહેતો. જયારે અનુભવ છે ત્યારે ધ્યાન છે, ત્યારે દ્રષ્ટિ છે, તો જ્ઞાન ચારિત્ર તને સાચે છે. સમજવા માટે પ્રમાણ ને નય ને અંશ ને અંશી ને એ તો વસ્તુ નું બંધારણ સમજવા કાળે અન્વેષણ કાળે છે, યુક્તિ મંદિર તત્વ અન્વેષણ કાળે એવા છે. હું આરામ સમજે આજના સમય એ ભૂલી જાય છે, અંગ્રેજી પર્યાય તો અનુભવમાં થાય છે ને, અનુભવ તો ત્રિકાળી અવલંબન લે છે ને, આ બધું ભૂલી જાય આરાધના એ વાત. આમાં તો પર્યાય થઈ ગયો ને સાથે દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય, જ્ઞાનના તાગ્નિમાં ભેદ નથી તો કે જ્ઞાન અને જ્ઞાનનો વિષય, ધ્યાન દાતા જેના ધ્યાન ને ધ્યાનનો વિષય, એ તો સમજાવવાની વાત છે. આરાધનામાં એ કઈ વાત નથી. પક્ષી ને તો મુશ્કેલી થઈ જાય, તેને પ્રમાણની વાતાવરણ સીધો પ્રેજ્યુડાઇઝ થાય. પ્રમાણનો પક્ષ થાય ને જેવી રીતે શ્રદ્ધાના વિષયની વાતાવરણ પ્રેજ્યુડાઇઝ થાય, સીધી રીતે એને તિરસ્કાર વૃત્તિ થઈ જાય, એનું એલર્જી હોય ને નકાર આવવા માંડે. એમ નથી, જ્યાં જે કહેવા ધારે છે ત્યાં જે વિષય ચાલે છે ત્યાં એ પ્રકારે એની સાથે પોતાના ભાવનું જ્ઞાનને સમજણને મેળ ખાવો જોઈએ ને, વિરોધ આવે છે એ તો શાસ્ત્ર વચન છે. તમામનો વિષય શાસ્ત્રનો છે, નિશ્ચયનો વિષય શાસ્ત્રનો છે, વ્યવહારનો વિષય શાસ્ત્રનો છે, બધામાંથી પરમાત્મા જ નથી. દ્રષ્ટિ પરમાર્થિક થઈ હોય તો બધામાંથી પરમાત્મા હોવો જોઈએ. ત્યાં સુધી લીધું સમય જ્ઞાન ચંદ્રકાની પ્રસ્તાવના લખતા કર્ણાનું યોગનો વિષય ત્રીસ ઘણો છે, પહેલો નથી, બહુ સૂક્ષ્મ હોય એનું કામ છે. પણ અધ્યાત્મશાસ્ત્ર વાંચતા હોય એને કર્ણાનું યોગના આગમનો તિરસ્કાર ન થવો જોઈએ, નહીંતર તે આગમનો તિરસ્કાર છે, એ જીનેન્દ્રની વાણીનો તિરસ્કાર છે, જીનેન્દ્રનો તિરસ્કાર છે, આત્માનો તિરસ્કાર છે. ત્યાં સુધી લઈ લીધું ત્યાં સુધી વિચાર્યું કે ત્યાં સુધી
વિચાર્યું.